समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार એનો સ્વાધ્યાય ચાલે છે. આપણે 12 ગાથા અને 4 શ્લોક પૂરા કર્યા. આ 12 ગાથાની અંદર સમયસારની ભૂમિકારૂપ એટલે કે પીઠિકા જેને કહેવાય એ પીઠિકા કહેવામાં આવી. 12 ગાથાઓ, પહેલી 12 ગાથાઓ ખૂબ અગત્યની છે અને એને માટે એમ કહેવાય છે કે એ ભૂમિકારૂપ છે, એટલે સમયસારની ભૂમિકારૂપ આ ગાથાઓ હતી. અને એની સાથેના જે 4 શ્લોક કર્યા, પહેલા શરૂઆતમાં 3 શ્લોક હતા અને 12 ગાથા પછી જે 4થો શ્લોક આવ્યો ત્યાં સુધી એને એ પીઠિકારૂપ કહેવામાં આવે છે, ભૂમિકારૂપ કહેવામાં આવે છે. હવે આચાર્ય ભગવાન શુદ્ધ નયને પ્રધાન કરી, શુદ્ધ નયને મુખ્ય કરી નિશ્ચય સમ્યક્ત્વનું સ્વરૂપ કહે છે. હવે આગળ જે વાત કહેવાના છે એમાં મુખ્યતા શુદ્ધ નયની છે. શુદ્ધ નયને મુખ્ય કરી અને નિશ્ચય નયથી સમ્યક્ત્વનું સ્વરૂપ કઈ રીતે છે એ વાત અહીંયા આચાર્ય ભગવાન હવે પછીની ગાથામાં કહેવાના છે. એટલે અશુદ્ધ નયની, વ્યવહાર નયની પ્રધાનતામાં જે જીવાદી તત્વોના ભેદવાળી શ્રદ્ધાને સમ્યક તો કહ્યું છે, એ શ્રદ્ધાને બદલે અનુભવ સહિતની શ્રદ્ધા છે તે જ સાચું સંકેત છે. એટલે અહીં જીવાદી તત્વોને, જીવાદી તત્વો એટલે નવ તત્વ આપણે જે કહીએ છીએ તે નવ તત્વોને શુદ્ધ નય વડે જાણવાથી સંકેત થાય છે એમ કહે છે. 13મી ગાથાની શરૂઆત કરતા પહેલા એની સૂચના રૂપે 3 શ્લોક, એની સૂચના રૂપે 3 શ્લોક અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યા છે. ત્યાં પહેલા શ્લોકમાં એમ કહેશે કે વ્યવહાર નયને કથંચિત પ્રયોજનવાન કહ્યો, એટલે જાણેલો પ્રયોજનવાન કહ્યો, તો પણ તે કાંઈ વસ્તુભૂત નથી, એટલે કે વ્યવહાર નય કાંઈ કાર્યકારી નથી. જાણવાની અપેક્ષાએ પ્રયોજનવાન કહ્યો પણ ત્યાં લક્ષ રાખવું એમ નથી કહ્યું. 12મી ગાથામાં જે વાત કરવામાં આવી એમાં એમ કહેવામાં આવ્યું કે જાણેલો પ્રયોજનવાન છે, પણ જાણેલો પ્રયોજનવાન કહ્યો ત્યારે પણ એમાં કંઈ એમ કહેવામાં નથી આવ્યું કે એનો આશ્રય કરવો, એમ તો કહેવામાં આવ્યું જ નથી. અને જાણેલો જે પ્રયોજનવાન કહેવામાં આવ્યો છે ત્યારે પણ એની અપેક્ષા સાથે કહેવામાં આવ્યો છે. કોને એ પ્રયોજનવાન, કઈ રીતે પ્રયોજનવાન, ક્યાં સુધી પ્રયોજનવાન, એ બધી સ્પષ્ટતા એમાં કરવામાં આવી છે. અને કેટલા પ્રમાણમાં પ્રયોજનવાન એ બધું જ સ્પષ્ટ 12મી ગાથામાં આમ તો કહી દીધું છે. છતાં પણ હજી કોઈને મનમાં એમ લાગતું હોય કે વ્યવહારને કરતા કરતા નિશ્ચય નહીં થાય, વ્યવહારને કરતા કરતા શુદ્ધમાં જવાય, તો એ માન્યતા ભૂલ ભરેલી છે, એ તદ્દન ભૂલ ભરેલી છે. એટલે વ્યવહારને કથંચિત કોઈક પ્રકારે પ્રયોજનવાન છે એમાં જે ઉદાહરણ આપ્યું હતું એ પણ એવું જ આપ્યું હતું કે ખાણમાંથી નીકળેલું સોનું એને અશુદ્ધ છે ત્યારે તાપ આપીને શુદ્ધ કરી રહ્યા છીએ એ વખતે એ જાણેલું એટલું જ પ્રયોજનવાન છે કે હજી એ અશુદ્ધતા છે, પણ એનાથી કંઈ શુદ્ધતા થાય એમ નથી. વ્યવહાર નહીંથી કંઈ શુદ્ધતા થાય એમ નથી, જાણવાથી કંઈ શુદ્ધતા થતી નથી. શુદ્ધતા માટે તો શુદ્ધતાનો જ પુરુષાર્થ કરવો પડે, શુદ્ધનો પુરુષાર્થ શુદ્ધને જે આત્મા જેવો જણાય છે એવા આત્માનો સ્વીકાર કરીને એની અનુભૂતિ કરવી એ પુરુષાર્થ છે. એટલે શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો હોય તો પહેલા શુદ્ધ જાણી અને પછી નિશ્ચય નહીંથી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જેવું દ્રવ્યનું સ્વરૂપ જાણવામાં આવ્યું છે એવું દ્રવ્યનું સ્વરૂપ પોતે પોતાના અનુભવમાં પ્રાપ્ત કરવું એ સાચો પુરુષાર્થ છે. એ સિવાય બીજી જે કંઈ વાત કહેવામાં આવી હોય એ બધું વ્યવહાર નયનો વિષય, આત્માને જણાવનારો વિષય અથવા તો આત્માને ભેદ પાડીને કહેનારો જે કંઈ વિષય છે તે બધું વ્યવહાર છે. અને એ વ્યવહાર એ ખરેખર જોવા જઈએ તો એ આત્મામાં છે જ નહીં. અપેક્ષાથી જોવા જઈએ તો આવો કોઈ વ્યવહાર આત્મામાં છે જ નહીં. ભેદ પાડીને કથન કરીએ છીએ તો એ કથન પદ્ધતિ છે, એ કહેવા માત્ર છે. આત્મામાં ભેદ વર્તતા નથી અને આત્મામાં એવી કોઈ કથન પદ્ધતિઓ પણ વર્તતી નથી. આત્માને તો જેવો છે તેવો અખંડ એકરૂપ અનુભવવાનો છે. વાત મુક્ત સ્વરૂપની પ્રાપ્તિની છે. પોતે મુક્ત સ્વરૂપ છે એમ જણાવવું, એમ જાણવું, એવો અભ્યાસ કરવો એ એક વાત છે અને મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવું એ બીજી વાત છે. મેડિકલનું નોલેજ ન હોય ત્યાં સુધી આપણે સ્ટડી કરીએ, 5 વર્ષ અભ્યાસ કરીએ એ વાત જુદી છે અને પછી પ્રેક્ટિસ કરવી એ વાત જુદી છે. એટલે જે કંઈ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ એ બધો જ વ્યવહારને છે. ભેદ પાડીને જે કથન કરવામાં આવે કે આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા એમ કહેવું અને એમ જાણવું એ પણ વ્યવહાર છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન એમના દ્રવ્ય ગુણ અને પર્યાય વિશે વાત કરવામાં આવે કે આ પ્રમાણે તીર્થંકરનું દ્રવ્ય હોય અને એમની આ રીતે પુરુષાર્થ દ્વારા નિર્મળ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ હોય, એમને આ રીતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ મોક્ષનો માર્ગ છે, આ બધી જે વાત કરવામાં આવી, જે કંઈ કથનમાં લેવામાં આવ્યું એ બધો પણ વ્યવહાર છે. અને એની રૂચિ થવી, એ વાતને સમજવાની જે રૂચિ થવી એ પણ શુભ ભાવ છે, એ પણ શુભ રાગ છે. ભગવાન આત્મા કેવો છે એના દ્રવ્યગુણ અને પર્યાય વિશે જાણવું, પર્યાયના ભેદ સમજવા અને સિદ્ધ સમાન મારું સ્વરૂપ છે એવી વિકલ્પ સહિતની જે ભાવના છે એ શુભ ભાવ છે અને એ પણ વ્યવહાર છે. જ્યાં સુધી એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને, નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી આવું બધું શુભરાગ રૂપ એને વચમાં આવે જ છે. આ બધો શુભરાગ એને વચ્ચે આવ્યા વગર રહેતો જ નથી. એ વાત હવે શ્લોકમાં કરવાની છે કે જે કંઈ શુભ ભાવની વાત કરી એ શુભરાગ બધો જે ખરેખર બંધનું કારણ છે એ આવ્યા વગર રહેતો જ નથી, કેમ કે એણે હજી પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કર્યું નથી. અને પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવું છે તો પૂર્ણ સ્વરૂપ કેવું હોય એમ એ અભ્યાસ કરે. પૂર્ણ સ્વરૂપ આવું હોય અને મારું સ્વરૂપ અત્યારે વર્તમાનમાં આવું છે તો હું કઈ રીતે પ્રાપ્ત કરીશ એને માટે થઈને અભ્યાસ કરે, એની સમજ મેળવે અને એ અભ્યાસમાં પ્રવર્તે, એ બધો શુભ ભાવ છે. અને એવો શુભ ભાવ જ્યાં સુધી એ પૂર્ણ દશાને પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી વચમાં આવ્યા વગર રહે જ નહીં, એ આવશે જ. પણ એનું લક્ષ્ય શું છે? તો કે પોતે પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણીને એવું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું એ લક્ષ્ય છે. એટલે એનો પુરુષાર્થ શું છે? તો કે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું, નિશ્ચયથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિ, એ જ એનું એકમાત્ર લક્ષ્ય છે. એટલે જે કંઈ શુભ ભાવ વચ્ચે આવે છે એ બધા ખરેખર તો અટકવાના સ્થાન છે, એ બધા અટકવાના સ્થાન છે. એ કોઈ સ્થાનમાં એ અટક્યો તો પછી એ પોતે પોતાના પુરુષાર્થમાં આગળ વધી શકશે નહીં. પુરુષાર્થ શું કરવાનો છે? પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ, જે એનું પોતાનું જ છે. એમાં કોઈ અપેક્ષા નથી, એમાં કોઈ મદદની જરૂર નથી. એ સ્વયં સિદ્ધ વસ્તુ છે, એને એણે પર્યાયમાં પ્રગટ કરવાની છે. વસ્તુનું સ્વરૂપ તો નિર્મળ શુદ્ધ છે જ, પણ એણે એ પર્યાયમાં પ્રગટ કરવાનું છે. અનાદિનો એ પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો છે, એ સ્વરૂપને યાદ કરવું, કેવું છે એ જાણવું અને કેવી રીતે પ્રાપ્ત કરવું, આ બધી માહિતી એકઠી કરવી, એનું નામ દ્રવ્ય શ્રુતનો અભ્યાસ. હવે એવું સ્વરૂપ પોતે પ્રગટ કેવી રીતે કરવું, એ માટે કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન કે આચાર્ય ભગવાને જે રીતે એ પ્રગટ કર્યું છે અને જે રીતે કહ્યું છે, એની શ્રદ્ધા કરવી અને એ શ્રદ્ધા પોતે અનુભવ સહિત કરવી, એનું નામ સમ્યક દર્શન, એનું નામ સંકિત, એ સમ્યક્ત્વ. જે શ્રદ્ધા એણે દ્રવ્ય શ્રુતમાંથી વાંચીને સમજીને અથવા તો ગુરુ પાસેથી ઉપદેશ દ્વારા સમજીને કે શાસ્ત્રમાંથી અભ્યાસ કરીને પ્રાપ્ત કરી છે, એ શ્રદ્ધાને એણે દ્રઢ કરી છે, એ શ્રદ્ધા એની પાકી થઈ છે, પણ અનુભવ નથી ત્યાં સુધી એ બધું માહિતી રૂપ જ છે. અને એનો એ પ્રયત્ન કરતો હતો, એ બધો જ પ્રયત્ન એ આખો શુભ રાગ છે, એ શુભ ભાવ છે, જે બંધનું કારણ છે. હવે જ્યારે એ અનુભવ સહિત એ શ્રદ્ધા, અનુભવ સહિત એ શ્રદ્ધાને સમ્યક કરે છે, સાચી ઠેરવે છે પોતાના સ્વરૂપનો અનુભવ કરીને, ત્યારે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યકત્વ કહેવામાં આવે છે. પછીનું પરિણામ એનું બદલાય છે, પછી પૂર્ણતાને લક્ષે એ જ પ્રમાણે એ પુરુષાર્થ કરે છે. પૂર્ણતાના લક્ષે એટલે પૂર્ણતા પ્રાપ્ત કરવાના પ્રયોજન સહિત એ જ પુરુષાર્થ એ ચાલુ રાખે છે, પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઠરીને રહેવાનું, પોતાના નિર્મળ સ્વરૂપમાં એ પોતે સ્થિરતા કરવાનો જે પુરુષાર્થ ચાલુ રાખે છે, એ પુરુષાર્થ જ સાચો પુરુષાર્થ છે. પણ એવા પુરુષાર્થ વખતે એ પોતે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આખો બધો જ વખત રહી શકતો નથી. એના પુરુષાર્થની નબળાઈને કારણે એ અંતરમાં એ બધો સમય એમ રહી નથી શકતો. એટલે જ્યારે એ ધ્યાનમાં નથી તો એને અનેક પ્રકારના વિકલ્પો આવે. એ વખતે એની દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, એટલે એના વિકલ્પો જે છે એ આત્માના લક્ષ્ય જ વિકલ્પો હોય કે હું કેમ કરીને મારા સ્વરૂપમાં સ્થિર થઉં. એટલે એ કેવળી ભગવાન તરફ દ્રષ્ટિ કરે છે કે કેવળી ભગવાન કેવી રીતે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા. અરિયંત ભગવાન તરફ દ્રષ્ટિ કરે છે કે અરિયંત ભગવાનના દ્રવ્ય ગુણ અને પર્યાય કેવા છે, અને એમનું એ દ્રવ્ય એ ત્રિકાળ શુદ્ધ હતું, એ ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એમણે હંમેશને માટે કેવી રીતે પ્રાપ્ત કર્યું. ત્યાંથી એ દાખલો લે છે, એક્ઝામ્પલ લે છે, ધડો બેસાડે છે, અને એ જ પ્રમાણે એ પોતાના આત્મા સાથે મેળવણી કરે છે કે પ્રભુએ આમ કર્યું હતું અને પ્રભુએ આમ જ દિવ્ય ધ્વનિમાં ઉપદેશ પણ આપ્યો છે, તો હું પણ એમ જ પુરુષાર્થ કરીશ. આવા વિકલ્પ એને હોય છે, એટલે એ વિકલ્પમાં એ જે રીતે પુરુષાર્થ કરે છે એ બધો શુભભાવ છે. પછી એ વિકલ્પ છૂટે છે અને પોતાના સ્વરૂપમાં જાય છે, એટલો એનો શુદ્ધ ભાવ છે. ત્યાં એ પોતે એવા ત્રિકાળી નાયક ભાવને અનુભવે છે, પોતાના નિર્મળ સ્વરૂપને અનુભવે છે. એટલે નિશ્ચયથી જે સ્વરૂપ છે એનો અનુભવ કરવો, અને એ અનુભવ વખતે વચમાં જે ભાવ હોય છે એ બધો ભાવ જે છે એ શુભ ભાવ છે, એ શુભ રાગ છે, એ વ્યવહાર છે. અને એ વ્યવહાર કથંચિત પ્રયોજનવાન કહો, કથંચિત એટલે ક્યારેક કોઈક અપેક્ષાથી કોઈક રીતે, કેમ કે એ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ હતો અને હવે એમાં પુરુષાર્થ કરતા સમ્યક દ્રષ્ટિ થયો છે, તો પણ દશા હજી અધૂરી છે. એટલે પૂર્ણતા જ્યાં સુધી નથી પ્રગટ કરતો ત્યાં સુધી એને એ વ્યવહાર એ પ્રમાણે કોઈક રીતે એ પ્રયોજનવાન છે કે એ જાણે છે એ બધું એને પ્રયોજનવાન છે, પણ આદરણીય નથી. આદરણીય શું છે, આશ્રય કરવા લાયક શું છે, તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ આદરણીય છે, આશ્રય કરવા લાયક છે. આ વાત છે. આ વાતને બરાબર જ્યાં સુધી લક્ષમાં લેતા નથી, આપણે જ્યાં સુધી બરાબર સમજતા નથી, ત્યાં સુધી સમયસારનો અભ્યાસ જે છે એ કોઈ રીતે ઉપયોગી નહીં થાય. આ વાતને પહેલી બેસાડવી પડશે, અને એ જ વસ્તુ આખી સમયસારમાં સમજાવવામાં આવી છે. એમાં જુદી જુદી રીતે જુદી જુદી અપેક્ષાથી ખૂબ સ્પષ્ટતા કરવામાં આવી છે. જે કરવાનું છે એની જ વાત કરવામાં આવી છે. આ દ્રવ્યાનુયોગનો મહાન ગ્રંથ છે, અને એની ટીકા કરનારા પણ એવા મહાપુરુષ છે. બંને ટીકાઓ એવી ઉત્તમ છે. એમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આત્મખ્યાતિક ટીકા એ સર્વશ્રેષ્ઠ ટીકા ગણાય છે, અને ભરતક્ષેત્રમાં આ વર્તમાનમાં અત્યારે ભરતક્ષેત્રમાં આ સમયસાર જે છે એ દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે, અને એની આ આત્મખ્યાતિ એ સર્વશ્રેષ્ઠ ટીકા છે. અને એનું આપણે જ્યારે અધ્યયન કરીએ છીએ ત્યારે એને 19 વખત સભામાં ગુરુદેવ શ્રી કાંજી સ્વામીએ વાંચ્યું. એક વખત વાંચતા એમને 1.5-2 વર્ષ લાગ્યા છે, અને 19 વખત સભામાં વાંચ્યું, અને હજારો વખત પોતે પોતાના અભ્યાસ માટે વાંચ્યું, અને બધું જ એમાં પોતે જે કહેવામાં આવ્યું છે એમાં પોતે એટલી બધી સ્પષ્ટતા કરીને એવા ભાવ ભરી દીધા છે, જેને કહીએ કે બ્રહ્માંડના ભાવ એમણે ભરી દીધા છે, અને બધું ખૂબ સ્પષ્ટ કરી દીધું છે. કંઈ ગોપવ્યું નથી. જેવું પોતે અનુભવ્યું છે એ અંદરમાંથી વાણી આખી આવી છે, અને એવા પ્રવચનો આપણે ઉપલબ્ધ થયા છે, એટલે આપણી ઉપર પરમ ઉપકાર વર્તે છે, અને એના દ્વારા આપણે આ અભ્યાસ કરી રહ્યા છીએ, આ સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો આપણે 5મો શ્લોક લઈએ. અહીંયા 5મો શ્લોક અહીંયા કહે છે કે વ્યવહરણ નય સ્યાદ્યપી પ્રાક પદવ્યા મિહ નિહિત પદાના હંત હસ્તાવલંબ તદપી પરમ અર્થમ ચિત્ત ચમત્કાર માત્ર પર વિરહિતમ અંત પશ્યતા નૈશ કિંચિત. 5મા શ્લોકનો અર્થ, 5મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે વ્યવહરણ નય એટલે જે વ્યવહાર નય છે તે, યદ્યપિ જોકે, ઇહ પ્રાક પદવ્યા આ પહેલી પદવીમાં. પહેલી પદવીમાં એટલે શું, કે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી, પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી, એટલે આ પહેલી પદવીમાં નિહિત પદાના જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષને. શેની વાત કરે છે, વ્યવહાર નયની વાત કરે છે, કે વ્યવહાર નય જે વ્યવહાર નય છે તે, જોકે આ પહેલી પદવીમાં જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં ન થઈ હોય ત્યાં સુધી જે પહેલી પદવી છે એમાં જેમણે પોતે પદાર્પણ કર્યું છે, જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને અરેરે હંત અરેરે હસ્તાવલંબ શાત હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. તદ અપી તો પણ, પેલા જોકે કરીને વાત કરીને એટલે અહીંયા એ રીતે જ આવે, અદ્યપી કરી આમ છે છતાં પણ, તો પણ, તદ અપી તો પણ, ચમત્કાર માત્રમ પર વિરહિતમ પરમ અર્થમ અંત પશ્ચતા, એટલે જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર પરદ્રવ્ય ભાવોથી રહિત, પરદ્રવ્ય ભાવોથી રહિત શુદ્ધ નયના વિષયભૂત પરમ અર્થને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તદરૂપ લીન થઈ ચારિત્ર ભાવને પ્રાપ્ત થાય છે, તેમને એ વ્યવહાર નય એશો એ વ્યવહારને કાંઈ પણ પ્રયોજનવાન નથી, કિંચિત ન કોઈ રીતે કાંઈ પણ પ્રયોજનવાન નથી. શું વાત કરી, બહુ સુંદર વાત મૂકી છે અહીંયા, કે વ્યવહારનાએ જેઓ હજી પૂર્ણ સ્વરૂપને નથી પામ્યા એમને કોઈક અપેક્ષાએ પ્રયોજનવાન છે એમ જે બારમી ગાથામાં કહેવામાં આવ્યું છે, તે છતાં ખરેખર જોવા જઈએ તો એ કોઈ રીતે પ્રયોજનવાન રહેતો નથી. કારણ કે જે સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે એ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયા પછીથી એનું કોઈ મહત્વ રહેતું નથી, એ કોઈ રીતે કાર્યકારી પણ છે નહીં અને કોઈ રીતે પ્રયોજનવાન રહેતો નથી. જેને એવા પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની શ્રદ્ધા છે, એનું જ્ઞાન છે અને એવી રીતે જ શ્રદ્ધા અને જ્ઞાન રૂપે જ એમાં એને લીનપણું થયું છે, એવી લીનતા થઈ છે એટલે ચારિત્ર પણ એમ પ્રગટ થયું છે, એમને એ વ્યવહારના કાંઈ પણ પ્રયોજનવાન નથી. ત્યાં સુધી એ વ્યવહારને કોઈક અપેક્ષાએ પહેલા સ્વરૂપની પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે કોઈક અપેક્ષાએ જાણેલો પ્રયોજનવાન કહ્યો હતો, પણ એ તો એક અપેક્ષા હતી. ખરેખર તો વ્યવહારને કોઈ રીતે એ પ્રયોજનવાન થતો નથી. આદરણીય તો નિશ્ચય નય જ છે, શુદ્ધ નયથી જે આત્માનું સ્વરૂપ છે એ આદરણીય છે, એના આશ્રયે જ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. વ્યવહાર નયના આશ્રયે કોઈ નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. વળી એમ પણ નથી કે વ્યવહાર નયનો આશ્રય કરતા નિશ્ચય નય થાય, એમ પણ બનતું નથી. વ્યવહાર નય છે એ વિકલ્પરૂપ છે, વ્યવહાર નય છે એ ભેદરૂપ છે, એટલે એનો આશ્રય કરતા સ્વરૂપમાં જવાય નહીં. શુદ્ધ સ્વરૂપ આત્માનું એ નિર્વિકલ્પ ધ્યાનમાં જે ધ્રુવ છે એનો આશ્રય કરતા પ્રગટ થાય છે, એટલે એવા શુદ્ધ નયના વિષયભૂત ધ્રુવનો આશ્રય કરતા એના તરફ પોતાનું લક્ષ લઈ જતા, એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જતા જે પર્યાય ઉત્પન્ન થાય છે તે શુદ્ધ પર્યાય છે, એ નિર્મળ પર્યાય છે, અને એમ એને પોતાના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન અને ભાન અને અનુભવ થાય છે. એવું થાય એમાં પેલો વ્યવહારને કોઈ રીતે કાંઈ પ્રયોજનવાન રહેતો નથી. ભાવાર્થમાં અહીંયા કહ્યું છે કે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધ નય કાંઈ પણ પ્રયોજનકારી નથી. શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધ નય કાંઈ પણ પ્રયોજનકારી નથી. અહીંયા અશુદ્ધ નય કહ્યો એટલે એ વ્યવહારની વાત કરી, અશુદ્ધ નયને વ્યવહાર કહેવામાં આવ્યો. પર્યાયને પણ આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે પર્યાયને વ્યવહાર કહેવામાં આવ્યો, કેમ કે એ ભેદ છે, એક સમયની છે, અશાશ્વત છે. જે શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય છે એને પણ વ્યવહાર કહેવામાં આવ્યો, કેમ કે એ બદલાતી વસ્તુ છે, એનું લક્ષ્ય થઈ શકતું નથી. નિર્મળ શુદ્ધ પર્યાયની તરફ દ્રષ્ટિ કરી શકીએ એમ બનતું નથી. એ એક સમય માટે એ હોય છે, એ એક સમયનું સત છે. પર્યાય નિર્મળ પર્યાય એ સત છે, પણ એ એક સમયનું સત છે. બીજા સમયે બીજી પર્યાય છે, ભલે એવી ને એવી નિર્મળ હોય તો પણ એ બીજી પર્યાય છે. એટલે પર્યાય છે તે એક સમયનું સત છે, એ શાશ્વત નથી, એમાં શાશ્વતપણું નથી. દ્રવ્ય છે તે શાશ્વત છે, અને દ્રવ્ય ગુણોથી થયું છે, એની રચના જ ગુણોથી થઈ છે, અને અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એમ કહેવું એ પણ વ્યવહાર છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એમ કહેવું, અથવા તો આત્મામાં જ્ઞાન ગુણ છે, આત્મામાં દર્શન ગુણ છે એમ અનંત ગુણની વાત કરવી એ પણ વ્યવહાર છે. એ કોઈ રીતે આત્મામાં જવા માટે એ કાર્યકારી થતા નથી, એ કોઈ રીતે પ્રયોજનવાન થતું નથી. આત્મામાં જવા માટે શુદ્ધ નહીંથી જે સ્વરૂપ અખંડ છે એ સ્વરૂપને જ સ્વીકારવું રહ્યું, એની જ શ્રદ્ધા કરવી રહી, અને એકમાત્ર એ ધ્રુવ તરફ લક્ષ કરવાથી જ એ ધ્રુવ એને જ્ઞાનની પર્યાયમાં જણાય છે. બીજી કોઈ રીત નથી. એ અનંતગુણ અનંતગુણ કર્યા કરશે, અથવા તો દ્રવ્ય ગુણ અને પર્યાય એ આત્માનું સ્વરૂપ છે એમ જ્યાં સુધી કર્યા કરશે ત્યાં સુધી એ બધું વ્યવહાર છે. એ બધું વ્યવહાર છે, સદભૂત વ્યવહાર નહીં ના બધા કથનો છે. સાચું છે, પણ વ્યવહાર છે. ભેદ પાડીને શ્રદ્ધા કરો તો એ શ્રદ્ધા તમને આત્મામાં એકાગ્ર કરવા નહીં દે. એકાગ્ર કરવા માટે તમારે જે વિષય છે એ એક હોવો જોઈએ, અખંડ હોવો જોઈએ, બદલાય નહીં તેવો હોવો જોઈએ, એની એકાગ્રતા કરી શકાય. કેમ કે એકાગ્રતા કરનારી જે છે એ પણ પર્યાય છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં જાય છે અને એ એકાગ્રતા કરે છે તો એ સમયની પર્યાય એ નિર્મળ થાય છે. તો પછી પર્યાયનું લક્ષ કરશે તો એમાં નિર્મળ પર્યાય કેવી રીતે ઉત્પન્ન થશે? પર્યાય જો પર્યાયનું લક્ષ કરશે તો એમાં નિર્મળ પર્યાય ઉત્પન્ન થશે નહીં, કે ભેદનું લક્ષ કરશે તો એમાં શુદ્ધ પર્યાય ઉત્પન્ન થવાની નથી. એટલે શુદ્ધને એનો વિષય જે નિશ્ચય છે તે જ એકમાત્ર ગ્રહણ કરવા જેવો છે, અને એવું એનું સ્વરૂપ છે. એની પહેલા એને શ્રદ્ધા કરવી પડશે કે હું આમ જ છું, આ પ્રકારે જ છું, બીજું કંઈ છે જ નહીં. બીજું કંઈ છે જ નહીં એટલે ગૌણ કરીને એને એમ કહેવું પડશે અને એમ એને મનમાં બેસાડવું પડશે, અને પછી એ વિકલ્પ જે મનના વિકલ્પ છે ત્યાંથી એને એવા ભાવમાં લઈ જવું પડશે કે હું બીજું કંઈ છે જ નહીં, એકમાત્ર જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, એ સિવાય બીજું કંઈ છે જ નહીં. આમ થશે ત્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થશે અને એ અનુભવ જે છે એ જ સમ્યક દર્શન છે અને એ જ સાચો પુરુષાર્થ છે. કેમ કે આગળ પણ એ જ રીતે વધવાનું છે. એમ કરતા કરતા જ્યારે એ પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ થાય ત્યારે ખરેખર એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને એ સમ્યક ચારિત્ર એ પૂર્ણતાએ પહોંચે છે, એટલે કેવળ જ્ઞાન સુધી પહોંચે છે, એ જ પુરુષાર્થ. અને એમ થતા પછીથી તો બીજું કાંઈ એને પ્રયોજનકારી નથી, બીજું કોઈ પ્રયોજનવાન છે નહીં. એટલે પ્રયોજન છે એમાં પણ કથનચિત કર્યું, એ જ્યાં સુધી પૂર્ણતા નથી પ્રગટ કરતો ત્યાં સુધી પ્રયોજનવાન છે એમાં પણ કથનચિત કહ્યું. ક્યારેક કોઈક અપેક્ષાએ કંઈક વસ્તુ અને એની જે દશા છે જે પદ એ પ્રમાણે અગાઉ ગાથામાં આપણે લીધું એ પ્રમાણે વાત લેવામાં આવી. અહીંયા એ વાતની વધારે સ્પષ્ટતા કરવામાં આવી કે જેની પ્રાપ્તિ કરવાની છે એ પ્રાપ્ત જ છે, માત્ર એને દ્રષ્ટિ ફેરવવાની છે અને એવી દ્રષ્ટિ ફેરવતા એવી પૂર્ણ દશા થાય છે. એટલા માટે એને એવા વ્યવહાર નયના વિષયને છોડવો જ રહ્યો, બીજો કોઈ માર્ગ નથી. એ જ એકમાત્ર માર્ગ છે કે વ્યવહાર નયના વિષયને એણે છોડવો રહ્યો. એને જ્યાં સુધી વિષય બનાવીને રહેશે ત્યાં સુધી કોઈ સાધક દશા છે જ નહીં. વ્યવહાર નયના વિષયને વિષય બનાવીને જો એ ધર્મમાં પ્રવર્તન કરવા બેસશે તો કોઈ માર્ગ બનતો નથી. નિશ્ચય છે અને નિશ્ચય છે તો વ્યવહાર છે. નિશ્ચય વિના એવો કોઈ વ્યવહાર હોય જ નહીં, એને વ્યવહાર નામ પણ આપતા નથી. એટલે નિશ્ચય તો પહેલો છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપમાં જવું છે અને એ અખંડ છે, એ બદલાતું નથી, ધ્રુવ છે, એ નિશ્ચય છે. એ નિશ્ચય છે તો પછી એને નિર્વિકલ્પ ધ્યાનમાં એને પોતાના જ્ઞાનની પર્યાયમાં અનુભવ સહિત જાણવો, એ પુરુષાર્થ બને. અને એવું જાણવા વિશેનું જે કથન અથવા તો એ પદ્ધતિ જે દર્શાવવામાં આવી એ બધો વ્યવહાર કહેવામાં આવે કે આમ કરીને આત્મામાં જવાય, એ બધો જે કહેવામાં આવ્યો એ બધો વ્યવહાર કહેવામાં આવે. ક્યારે કે પેલો નિશ્ચય છે તો, પણ નિશ્ચય જ નથી. નિશ્ચય નહીં, એ વિષય છે, એમાં એનો વિષય આત્મા છે, શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે. નિશ્ચય નયનો વિષય અથવા તો શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય છે તે શુદ્ધ આત્મદ્રવ્ય છે. એ વસ્તુ છે તો પછી સાથે એ વખતે જે રહ્યો છે, જે વાત એના પુરુષાર્થને લઈને જે કરવામાં આવી, એ બધો વ્યવહાર કહેવાય. પણ એ વાત છે જ નહીં, અને તમે એમ માનો કે આ બધો વ્યવહાર છે અને આ બધો શુભ ભાવ છે, એનાથી આગળ વધતા વધતા મને આત્મામાં જવાશે, તો એ શક્ય જ નથી. એવો નિશ્ચય વિના વ્યવહાર હોતો નથી. એટલે અહીંયા શ્લોકમાં જે વાત કરી એ શરૂઆત એ વ્યવહારથી કરીને કરી કે જે વ્યવહાર ન છે તે હસ્તાવલંબતુલ્ય કહ્યો છે, તો પણ વાક્ય તો આટલું જ છે કે જે વ્યવહાર ન છે તે હસ્તાવલંબતુલ્ય કહ્યો છે. હસ્તાવલંબતુલ્ય એટલે શું કે આપણે નિસરણી શ્રેણી ચડતા હોઈએ, સીડી ચડતા હોઈએ અને સાઈડમાં હાથ રાખીએ છીએ ને, જે આપણે દાદર ચડીએ છીએ તો કઠેડા ઉપર હાથ રાખીએ છીએ ને, હાથ એ અવલંબન છે, એ હાથ દ્વારા લેવાતું અવલંબન, હસ્તાવલંબ. એ અવલંબન થી આપણે એમ માનીએ છીએ કે આપણે એ દાદર ચડી રહ્યા છીએ, સ્ટેર કેસ ચડીએ છીએ તો હાથ ઉપર રાખીએ છીએ ને બાજુમાં અને ચડીએ છીએ, એટલે એ અવલંબન હાથ દ્વારા લીધું એ હસ્તાવલંબન. હવે એમાં પોતે દાદર ચડી રહ્યો છે, એ પગ એ ઉપાડી રહ્યો છે ને, એ બધું એનું થાય છે, એમાં હાથ તો માત્ર રાખે છે, કંઈ હાથ દ્વારા એ કંઈ પુરુષાર્થ થતો જ નથી, છતાં પણ એ એવું છે એટલે એને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. જે વ્યવહાર ન છે તે હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તો પણ હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે એટલે ખરેખર તો કંઈ કહ્યો જ નથી, એમ જ આવ્યો એનો અર્થ. પુરુષાર્થની અપેક્ષાએ જોઈએ તો એનો એ કંઈ પુરુષાર્થ થતો જ નથી. હાથ રાખવો બાજુમાં અને દાદર ચડવો એમાં હાથનો કોઈ પુરુષાર્થ વર્તતો જ નથી. એવી રીતે એને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તો પણ ચૈતન્ય ચમત્કાર માત્ર પર વિરહિતમ પરમમ અર્થમ અંત પશ્યતા. જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર, ભગવાન આત્મા એ ચૈતન્ય ચમત્કાર છે. શું ચમત્કાર છે? પહેલા એક વખત વાત થઈ છે, ચમત્કાર શું છે? તો કે એ જ્ઞાન 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 સતત જ્ઞાન કર્યા જ કરે છે, પોતે પોતાનું જ્ઞાન કરે છે, એવો એક ચમત્કાર છે કે જે ક્યારે ખરેખર જોવા જઈએ તો અજ્ઞાન પણ પરિણમ્યો જ નથી, એ જ્ઞાનપણે જ પરિણમ્યો છે. અજ્ઞાન એટલે જ્ઞાન રહિતપણે, જ્ઞાન રહિતપણે તો એ પરિણમ્યો જ નથી, એ જ્ઞાનપણે જ પરિણમ્યો છે. ભગવાન આત્મા જ્ઞાન રૂપે જ રહ્યો છે, દર્શન જ્ઞાન એ ચેતના એની ક્યારે ગઈ નથી, અને એની જીવત્વ શક્તિ એવી છે કે જે અનંત ગુણોને ધારીને રહી છે. અનંત ગુણો સાથે એ જીવત્વ શક્તિ રહી છે અને ધારીને રહી છે, એમાં એક ગુણ ઓછો થતો નથી, એક ગુણ વધતો નથી, એવો ને એવો એ ત્રિકાળ ભગવાન આત્મા એમ જ પરિણમન કરે છે. અને બીજા બધા દ્રવ્યોથી એ ભિન્ન છે, બીજા બધા દ્રવ્યોથી એ પોતે ભિન્ન છે, એ જ એકમાત્ર જ્ઞાન કરી શકે એવો છે. બીજા તો કોઈ જ્ઞાન કરી શકતા નથી, બીજા પાંચ દ્રવ્યો તો જ્ઞાન કરી શકતા નથી, એમાં તો ચૈતન્યપણું પણ નથી. એવો આ ચૈતન્ય ચમત્કાર અનાદિનો છે અને અનંત કાળ સુધી રહેવાનો છે, એટલે એ ચૈતન્ય ચમત્કાર છે. ચૈતન્યનો ચમત્કાર આ છે. એને બહારથી ક્યાંયથી શક્તિ લેવા માટે પણ જવું પડતું નથી, શક્તિ પણ એના પોતાનામાં ભરી છે. વીર્ય એવું છે, એનું ઉલસી રહ્યું છે, પોતાના સ્વરૂપના લક્ષે એ ઉલસી રહ્યું છે. સ્વરૂપની રચના પણ એ પોતે જ કરે છે, પોતાના સ્વરૂપની રચના કરનારો પણ એ પોતે જ છે. એ ચૈતન્ય મૂર્તિ એ અનાદિનો છે ને, અવિનાશી છે, એટલે એને ચમત્કાર કહેવો, એ ચૈતન્ય ચમત્કાર છે. જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર અને પરદ્રવ્ય ભાવોથી રહિત, પરદ્રવ્ય ભાવોથી રહિત, બીજા કોઈ પણ દ્રવ્ય તરફનું લક્ષ્ય કરતા જે ભાવો છે એના વિના, શુદ્ધ નયના વિષયભૂત પરમ અર્થને અંતરંગમાં અવલોકે છે. પરમ અર્થ એટલે પરમ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, પવિત્ર સ્વરૂપ છે તે, એને અંતરમાં અવલોકે છે, એના મય થઈ જાય છે. અને શ્રદ્ધાગુણ પણ પછી એમ જ વર્તે છે, એટલે શ્રદ્ધાગુણ સમ્યક થયા પછીથી એ પોતે અંતરમાં ચાલ્યો જાય છે, ત્યારે બધા જ ગુણો એ સમ્યક છે અને પોતે એમ જ શ્રદ્ધા કરીને બેઠો છે, એટલે બીજા કોઈ પ્રકારે હવે શ્રદ્ધા થતી જ નથી. શ્રદ્ધા એમ કરે છે એટલે કઈ એમાં એને શ્રદ્ધા કરવી પડે છે એમ નથી, પણ એ સહજ છે, એ શ્રદ્ધા સહજ છે અને પછી એમ જ એ પોતાના સ્વરૂપમાં લીન થયો છે એટલે એનું નામ એ ચારિત્ર કહ્યું. એમ નહીં કે બહારમાંથી ચારિત્ર કોઈ રીતે લીધું, બધાનો ત્યાગ કરીને નીકળ્યો એટલે ચારિત્ર થયું, એમ નહીં. એને બીજું બહારનું કંઈ છે જ નહીં, પછી બીજું ચારિત્ર ક્યાંથી હોય? એ નગ્ન દિગંબર દશાની વાત કરી તો નગ્નપણું તો શરીરનું નગ્નપણું હોય ને, એ 28 મૂળગુણ સહિત ચારિત્ર જે છે એમાં તો અપેક્ષા છે, એમાં તો દેહની અપેક્ષા છે. અહીંયા તો આત્માને લીધો છે, એને તો કોઈ અપેક્ષા જ છે નહીં. એટલે આત્માનું ચારિત્ર કયું ચારિત્ર હોય? તો કે પોતે પોતાના શુદ્ધ નિર્મળ ભાવે, જેમ નગ્ન દિગંબરપણું કહ્યું છે એમાં નગ્ન દિગંબરપણામાં શું દર્શાવવું છે? તો કે તદ્દન પરિગ્રહ રહિત થયો છે, એ પરિગ્રહ વિનાનો છે. અંતરંગ 14 પ્રકારના પરિગ્રહ અને બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ, એમ પરિગ્રહ બધાથી રહિત થયો છે એટલે એવું એ નગ્ન દિગંબરપણું 28 મૂળગુણ સહિત છે. એવી રીતે આત્માની જો દશા જોવા જઈએ તો એ વખતે આત્માનું પણ કેવું સ્વરૂપ હોય? તો કે એવું જ હોય, નગ્ન એટલે પૂર્ણ શુદ્ધ, કોઈ વસ્તુ ઉપર હોય નહીં. જેમ શરીર ઉપર એક તાણો પણ નથી, એક તાણાનો પણ પરિગ્રહ નથી, એવી રીતે આત્માને એકમાત્ર વિભાવ ભાવનો પણ પરિગ્રહ હોય નહીં, એક બાહ્ય કોઈ ભાવનો પણ પરિગ્રહ હોય નહીં, એટલે એવો કોઈ ભાવ પણ હોય નહીં. માત્ર એને પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ દ્રષ્ટિ હોય નહીં, એટલે એ પોતાના સ્વરૂપના ભાવે જ એમ જ રહ્યો હોય, એમ જ એ રહી જાય, એનું નામ ચારિત્ર. એ આત્માનું ચારિત્ર, એ આત્માનું ચારિત્ર છે. એવું ચારિત્ર જે છે એ તો એનો સહજ સ્વભાવ છે, એટલે પોતે સહજ સ્વભાવે એવા ચારિત્ર ભાવે પોતે લીન થયો છે, એટલે પછી સ્થિર થયો છે. લીન થયો છે ત્યાં જ એને બીજા કોઈની જરૂર નથી. લીનતા એમાં કરી શકે છે એટલે એને બીજા કોની જરૂર છે? પ્રભુ, એને પોતે પોતાના સ્વરૂપમાં જ બધું કરવાનું છે, બહારમાં કંઈ કરવાનું જ નથી. આ વાત જો એ સમજે ને તો બીજું બધું સહેલાઈથી બેસી જાય એમ છે. પછી અનેક રીતે સમજાવવાની જરૂર પડે એવું છે જ નહીં. જે કરવાનું છે તે ક્યાં કરવાનું છે? આત્મામાં કરવાનું છે, અને એ આત્મામાં જ કરી શકે છે, બહારમાં ક્યાંય કંઈ કરી શકતો જ નથી. બહારમાં એ ક્યાંય કંઈ કરી શકતો જ નથી. મિથ્યા માન્યતા લઈને બેઠો છે કે હું પૂજા કરું છું, હું ભક્તિ કરું છું, વિનય કરું છું. કોણ કોનું કામ કરે પ્રભુ? એનો સ્વભાવ એવો છે જ નહીં, એ એના સ્વભાવમાં નથી. પરનું લક્ષ્ય કરવું એ એના સ્વભાવમાં નથી, એવો કોઈ ગુણ નથી કે એ ગુણ એને પરનું લક્ષ્ય કરાવે. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે પરનું લક્ષ્ય કરાવે. એક યોગ્યતા પડી છે, એ યોગ્યતાને કારણે વિભાવ ભાવ કરે છે અને પરના લક્ષ્ય કરે છે, પણ આત્માનો એ કોઈ ગુણ નથી. શાશ્વત ગુણ એના જે છે એમાં કોઈ એવો ગુણ નથી કે એને પરનું લક્ષ્ય કરવું પડે અને ભક્તિ કરવી પડે, એવો કોઈ ગુણ નથી. એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપે પોતે પરિણમી શકે એવો જ છે, અને એ જ એનું ચારિત્ર છે. એવી એ લીનતા સ્થિરતા થાય છે એટલે પોતાનું સ્વરૂપ સહજે પ્રાપ્ત થઈ જાય છે. એમાં વ્યવહારની ક્યાં વાત રહી? ગુરુદેવ તો એટલા સુધી કહ્યું છે કે આ નિશ્ચય છે ને આ વ્યવહાર છે, એ પણ આત્મામાં નથી. બહુ સરસ વાત કહી છે, કેટલાકને હજી અઘરું પડશે, પણ જેમને અભ્યાસ છે એમને માટે ખાસ આ વાત કરું છું કે નિશ્ચય છે કે વ્યવહાર છે એવું આત્મામાં નથી. એ ત્રિકાળી સ્વરૂપનો અનુભવ કરવો જ્ઞાયક છે તો જ્ઞાયક ભાવે રહી જવું, એ જ્ઞાયક શબ્દની પણ જરૂર નથી. એ પોતે જ્ઞાતા છે તો છે, જે ભાવ છે એ એનો પોતાનો શુદ્ધ નિર્મળ ભાવ છે, એવા ભાવે જ રહી જવું, એ જ કરવાનું છે અને એ સહજ છે. એટલે ગમે તેટલી જુદી જુદી રીતે સમજાવવામાં આવ્યું હોય પણ છેવટે વાત તો એ જ કરવી છે કે તમને આત્મામાં લઈ જવા છે, તમારા મૂળ સ્વરૂપની તમને પ્રાપ્તિ કરાવવી છે. એટલે આ બધા શાસ્ત્રો, એમાં આવું અદ્ભુત શાસ્ત્ર કે જુદી જુદી રીતે આપણને એનું જ્ઞાન કરાવે છે. એટલે ભાવાર્થમાં જે વાત કરી છે એમાં એ રીતે વાત લેવામાં આવી છે. માત્ર એટલી વાત નથી કે પ્રયોજનકારી નથી, એટલી વાત નથી, પણ શુદ્ધ સ્વરૂપની વાત છે. ભાવાર્થ અહીંયા ટૂંકાવી દીધો છે, બહુ સરસ રીતે વાત લીધી છે, પણ બહુ ટૂંકમાં કહી છે એક લીટીમાં. પણ ગાથાની અંદર જે વાત કરવામાં આવી છે શુદ્ધ સ્વરૂપની વાત કરવામાં આવી છે. ગુરુદેવે કેટલીક વાત આપણને કરી છે એમાં પ્રવચન રત્નાકરમાંથી થોડીક વાત લઈએ. આપણે પ્રવચન રત્નાકર એમાં ભાગ પહેલામાં કળશ પાંચ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન એ પાના નંબર 174 ઉપર છે. પ્રવચન રત્નાકર ભાગ પહેલો પાનો 174 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 185 એની ઉપર કળશ પાંચ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન જે આપ્યું છે લાલ અક્ષરથી લખેલું છે એની નીચે આપણે લઈએ. એમાં કહે છે ગુરુદેવ, શરૂઆતથી જ આપણે થોડીક વાત લઈએ, બહુ સુંદર રીતે ગુરુદેવે કહ્યું છે કે જે વ્યવહાર નય છે તે જો કે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી પહેલી પદવીમાં જેમણે પગ માંડેલો છે એવા પુરુષોને અરે હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે. શું કહ્યું કે પહેલી પદવીમાં એટલે જે ત્રિકાળ શુદ્ધ અખંડ એક ચૈતન્ય ભાવ તેની દ્રષ્ટિ થતા સમ્યક દર્શન થયું. ત્રિકાળ શુદ્ધ અખંડ એક ચૈતન્ય ભાવ તેની દ્રષ્ટિ થતા સમ્યક દર્શન થયું, તેનો અનુભવ થયો, પણ પૂર્ણ ચારિત્ર અને પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. એવી દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાના અંશોરૂપ વ્યવહાર હોય છે. જો વ્યવહારને સમજવાનો છે, અહીંયા ઘણી જુદી જુદી રીતે વ્યવહારની વાત હોય છે, એટલે જ્યાં જે પ્રમાણે હોય એ પ્રમાણે સમજવાનું છે. આમ નામ લઈને બેસી ન જેવું. શું કહ્યું ગુરુદેવ, બહુ સરસ રીતે વાત અહીંયા મૂકી કે ત્રિકાળ શુદ્ધ અખંડ એક ચૈતન્ય ભાવ તેની દ્રષ્ટિ થતા સમ્યક દર્શન થયું, તેનો અનુભવ થયો, પણ પૂર્ણ ચારિત્ર અને પૂર્ણ જ્ઞાન કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. એવી દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાના અંશરૂપ વ્યવહાર હોય છે. શુદ્ધતા અને અશુદ્ધતાના અંશોરૂપ વ્યવહાર હોય છે. ગુણસ્થાન આદિ વ્યવહારને નિશ્ચય દ્રષ્ટિમાં, નિશ્ચયને લક્ષ્યમાં રાખીએ તો આ બધા ગુણસ્થાન વગેરે જે છે એ બધું શું છે, એ બધું વ્યવહાર નય છે. ગુણસ્થાન આદિ વ્યવહારને અભૂતાર્થ એટલે આશ્રય કરવા લાયક નહીં હોવા છતાં આત્માનો અનુભવ થયા પછી પણ એ વ્યવહાર હોય છે, એટલે કે સમ્યક દર્શન થયા પછી પણ એવો વ્યવહાર તો હોય છે. એટલે શુદ્ધતા અને અશુદ્ધતાના અંશોરૂપે વ્યવહાર હોય છે. તેને હસ્તાવલંબ તુલ્ય કહી જાણેલો પ્રયોજનવાન છે. બસ આટલી વાત છે. એમાં પછી તરત જ ગુરુદેવે આગળ જે મૂક્યું છે એ બહુ સમજવા જેવું છે કે બસ આટલી વાત છે. એ ત્યાં એને હસ્તાવલંબ તુલ્ય કહી, હસ્તાવલંબનું આગળ પછી વ્યાખ્યાન કહ્યું છે કે હસ્તાવલંબન તુલ્ય કહ્યો ને, એટલે જેમ માણસ નિસરણી ઉપર ચડે છે ત્યારે નિસરણીના કઠેડા ઉપર હાથનો ટેકો લઈ ચડે છે, ત્યાં હસ્તાવલંબન માત્ર નિમિત્ત છે. ચડે છે તો પોતે ચડે છે પોતે, પણ હાથ પેલો રાખે છે એટલે જાણે કે હાથના આધારે, હાથના ટેકાથી એ ચડે છે. તેમ અહીં જીવ પણ આત્માનો જે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવ તેના આશ્રયે ચડે છે. જીવ સેના આશ્રયે ચડે છે? એની આત્માની દશા તો શક્તિ અપેક્ષાએ તો નિર્મળ છે જ, પણ એ શક્તિ અપેક્ષાએ જે શુદ્ધ નિર્મળ પડી છે તો એનો આશ્રય લઈ અને એ એટલે કે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવ એ શુદ્ધ સ્વરૂપ જ છે એટલે એનો આશ્રય લે છે અને એના આશ્રયે જ પછી આગળ વિકાસ થાય, આગળ ચઢાય અને પૂર્ણતા પ્રાપ્ત થાય. એટલા માટે એનો આશ્રય કરવાનું કહ્યું છે. પરનો આશ્રય હોય જ નહીં, પરના આશ્રયે નિર્મળતા પ્રગટ થઈ શકે નહીં. શુદ્ધ ચૈતન્ય ઘન પોતાનો જ નિર્મળ સ્વભાવ છે, એના આશ્રયે ચડે છે. બહુ સ્પષ્ટ કહ્યું છે. કેમ કે એ સ્વભાવ જ એવો છે તો સ્વભાવની એવી પ્રાપ્તિ થાય, જે જ્યાં હોય ત્યાંથી તેની પ્રાપ્તિ થાય કે બીજેથી થાય? પરનું લક્ષ્ય કરવાથી શેની પ્રાપ્તિ થાય? વિકલ્પની. બીજી શેની પ્રાપ્તિ થાય? વિકલ્પ જ આવે. પરનું લક્ષ્ય કરતા વિકલ્પ સિવાય બીજું શું આવે? ગમે તેટલા જાપ કરીએ, ગમે તેટલા જાપ કરીએ, પણ છેવટે થાય શું? વિકલ્પ જ. પ્રભુનું સ્વરૂપ જો સમજવાનો પ્રયત્ન કરીએ, ગમે તેટલા વિકલ્પ કરીએ, ગમે તેટલી ભક્તિ દ્વારા, ગમે તેટલી સ્તુતિ દ્વારા આપણે એ બધું બિરદાવીએ, પણ એ બિરદાવીએ એટલું જ થાય. પછી એમાં આપણું શું? એ તો પ્રભુના સ્વરૂપને આપણે બિરદાવ્યું. બહુ તર્કથી સમજીએ તો પણ સમજાય એવું છે કે આપણે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના સ્વરૂપને આપણે બિરદાવીએ છીએ. કહો પ્રભુ આવું સ્વરૂપ, આંખમાં ખૂબ આંસુ આપણને આવે ને, મારું તો આવું, મારી પામરતા આવી, ખૂબ 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 આપણને એ પ્રમાણે એવો ભાવ આવે છે તો આવે છે, બરાબર છે. પણ તેથી શું, તેથી એ શુભ ભાવ છે કે આપણને ખ્યાલ આવ્યો કે આપણે પામર છીએ અને પ્રભુ જે છે તે પૂર્ણ છે, પવિત્ર છે. એ પવિત્રતાની સામે આપણી પામરતા જે છે એનો આપણે સ્વીકાર કર્યો. પણ એથી શું, પ્રભુએ તો એમ કહ્યું છે, પ્રભુએ તો એમ કહ્યું છે કે તું પણ પૂર્ણ છો, મારા જેવો છે, તું પ્રયત્ન કરીને એવો થઈ શકે. એટલે એ આપણે ન કરીએ અને બાકી પ્રભુ પ્રભુ કર્યા કરીએ, પ્રભુ મને આમ આપજો તેમ આપજો, તો કંઈ પ્રભુ આપવાના નથી. અને એ વાત આપણે જાણીએ છીએ, છતાં પણ માગીએ છીએ, જાણીએ છીએ અને માગીએ છીએ, તો માગ્યા કરવાથી કંઈ વળવાનું નથી. જેમ કહ્યું, જેમ એમણે કર્યું છે એમ કરવાનું છે. અને એમણે પણ પોતે પોતાના ચૈત્યને ઘન શુદ્ધ સ્વભાવનો જ આશ્રય કર્યો અને એમ જ એ શ્રેણી ચડ્યા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે એ વાત છે અહીંયા કે અહીં જીવ પણ આત્માનો જે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવ તેના આશ્રય ચડે છે, પણ પૂર્ણતા ન થાય ત્યાં લગી અપૂર્ણતા છે. અને તે પર્યાયગત અપૂર્ણતાના ભેદોને જો પૂર્ણ, અપૂર્ણતા ક્યાં છે, સ્વરૂપમાં અપૂર્ણતા છે કે પર્યાયમાં અપૂર્ણતા છે? સ્વરૂપ તો શુદ્ધ નિર્મળ એવું જ પડ્યું છે, એ તો પૂર્ણ જ છે. પૂર્ણ છે તો પૂર્ણતાની પ્રાપ્તિ છે. સ્વરૂપ પૂર્ણ ન હોય તો પૂર્ણતા કંઈ બહારથી આવવાની નથી, એ પૂર્ણ છે તો પૂર્ણતાની પ્રાપ્તિ છે. સોનાની ઓર લઈએ છીએ, તેમાં સોનું પડ્યું છે તો સોનું પ્રાપ્ત થાય છે. સોનું ન હોય તો કંઈ માટીમાંથી સોનું બનતું નથી. લોખંડની ઓર લઈએ તો એમાંથી કંઈ સોનું બનતું નથી. સોનું છે જ નહીં તો ક્યાંથી સોનું થાય? અંદરમાં પડ્યું છે એની પ્રાપ્તિ છે. એટલે પૂર્ણતા તો અંદરમાં પડી છે, સ્વરૂપ તો પૂર્ણ જ છે. આનો જ વિશ્વાસ કરવાનો છે. આ વાત મગજમાં બેસતી નથી હજી તો, એને મગજમાં હજી બેસતી નથી. હું એમ કહું છું મગજ એટલે મનમાં હજી વિકલ્પ રૂપે એને બેઠી નથી. વિકલ્પ રૂપે બેસે તો પછી પુરુષાર્થ ઉપડશે. હજી તો એ બારમાં ને બારમાં હજી ક્યાંકથી એને મેળવી લેવું છે એવા ભાવમાં જે રહ્યો છે. ક્યારે એ સ્વરૂપની વાત એને સાંભળી નથી ને, એ સ્વરૂપની બીજી બધી વાર્તાઓ બધી ઘણી બધી જાણી સાંભળી વિચારી, પણ એને પોતાના સ્વરૂપની વાત નથી જાણી, હજી ક્યારેય જાણી નથી. આ એક એવું શાસ્ત્ર છે કે એ પોતાના સ્વરૂપની વાત કહે છે અને બહુ સરસ રીતે, સુંદર રીતે, દ્રઢતાથી વાત કરે છે. આ જ શાસ્ત્ર છે. એટલે તેને શરીર રહિત થવાનું, અશરીરી થવાનું શાસ્ત્ર કહ્યું છે. શું કહે છે? આત્માનો જે શુદ્ધ ચૈતન્ય ઘન સ્વભાવ તેના આશ્રયે ચડે છે, એટલે નિર્મળતા એના આશ્રય થાય છે, પણ પૂર્ણતા ન થાય ત્યાં લગી અપૂર્ણતા છે. અને અપૂર્ણતા ક્યાં છે? તો કહે છે કે તે પર્યાયગત અપૂર્ણતાના ભેદોને યથાસ્થિત જાણવા તે અસ્તાવલંબ સમાન છે. હવે એ અપૂર્ણતાના ભેદોને યથાસ્થિતિ જાણવા એ અસ્તાવલંબન સમાન છે. આટલી વાતનો અર્થ કરીએ એટલે બધી વાત આપણી પૂરી થઈ જાય. પર્યાયમાં અપૂર્ણતા છે, મૂળ દ્રવ્યમાં તો ક્યાંય અપૂર્ણતા છે નહીં, સ્વરૂપમાં તો અપૂર્ણતા છે જ નહીં. ગુરુદેવ ઘણીવાર ગાય છે કે તું કઈ વાતે અધૂરો, એમ કરીને એક કાવ્ય ગાય છે, કઈ વાતે અધૂરો. એટલે જે અપૂર્ણતા જે છે એ તો પર્યાયગત છે, પર્યાયમાં અપૂર્ણતા છે. અને એ અપૂર્ણતાના આપણે ભેદ કરીને એને લઈએ છીએ કે ભાઈ તું અત્યારે આ ગુણસ્થાને છે ને આ ગુણસ્થાને છે ને, એ બધું શું છે? એ અપૂર્ણતાના ભેદ છે. પૂર્ણતાને ભેદ છે નહીં, પૂર્ણતાને ભેદ હોય નહીં. પૂર્ણમાં ભેદ કેવા? ભેદ ક્યાં હોય? અપૂર્ણતા છે એટલે ભેદ છે. પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, આપણું બધું કેમ કેમ કહેવું પડે છે? અપૂર્ણતા છે એટલે. પણ પછી ડિગ્રી પ્રાપ્ત કરી લે છે ત્યાં પછી ક્યાં કોઈ ધોરણ પડે છે? એટલે અપૂર્ણતા જે છે એ પર્યાયમાં છે અને એના એ ભેદો છે. એ ભેદોને જાણવામાં આવે તો એ જાણતા શું થાય? એ જાણતા જે થાય એ આપેલા હસ્તાવલંબન સમાન છે. એટલું થાય. શું થાય જાણતા? નિસરણી ઉપરથી જ્યારે એ ચડી રહ્યો છે નિસરણી ઉપર, ત્યારે હાથનો ટેકો લે છે, પણ ખરેખર તો એ પોતે જ ચડી રહ્યો છે. પોતાનો પુરુષાર્થ ભક્તિ ઉપાડીને એ કરી રહ્યો છે, પણ છતાં એને મનમાં એમ છે કે હાથનો ટેકો મને રહે છે. એવી જ રીતે એ જે પર્યાયમાં રહેલી અપૂર્ણતા છે એના ભેદોને એ જાણે છે તો એને મનમાં એમ છે કે મને આનો ટેકો છે. એને જે પર્યાયમાં રહેલી અપૂર્ણતા છે એના ભેદોને, કે હું આટલે પહોંચ્યો આટલે પહોંચ્યો, એના ભેદોને જાણે છે તો એને એમ, પેલો નિસરણી ચડતી વખતે જે હાથનો ટેકો લઈને ચડે છે, જેમ મનમાં એમ છે કે મને આનો ટેકો છે, એવી રીતે આ પર્યાયગત અપૂર્ણતાના ભેદોને જેમ છે તેમ યથાસ્થિત જાણવા એને હસ્તાવલંબન સમાન છે. હવે વિચાર કરો કે એનાથી શું થાય. એને મનમાં એમ થાય છે કે હું આ જાણું છું, મારી સ્થિતિને જાણું છું, માટે એને હું દૂર કરી શકું છું. અને વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે એ વ્યવહાર જાણેલો, પ્રયોજનવાન, એની જે સમયે જે સ્થિતિ છે એ જાણેલી, પ્રયોજનવાન. પણ ખરેખર તો શું થાય છે, એનું સ્વરૂપ તો ત્રિકાણ શુદ્ધ નિર્મળ પૂર્ણ જ છે, અને પૂર્ણનો આશ્રય કરતા એ પૂર્ણતા તો પ્રગટ થવાની જ છે. એટલે એ હસ્તાવલંબન સમાન છે, એ નિમિત્ત છે, એ વ્યવહાર એવો વ્યવહાર છે. પૂર્ણતા તો શુદ્ધ નો પૂર્ણ આશ્રય થતા થવાની છે અને થવાની જ છે. બહુ સુંદર વાત અહીંયા ગુરુદેવે કહી, પણ એમાંથી એવો ભાવ આપણે સમજીએ અને પકડીએ તો આ વાત સમજાય એવી છે પ્રભુ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આ પાંચમી ગાથા સુધી. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ.
સુખધામ અનંત સુખ